બીજું વલય, તેની રહેલું છે અદભુત શક્તિ રહેલી છે. નૌપતજીના એક એક વલયની અંદરમાં જો વાતો કરવા બેસીએ તો સમયની મર્યાદાનું ઉલ્લંઘન થાય. પણ બીજું ચક્ર માતૃકાઓના ધ્યાનનું છે, અનાદિ સંસિદ્ધ માતૃકાઓ કહેલી છે. પહેલું ચક્ર નૌપતજીનું આવ્યું, તેની બાજુનું બીજું ચક્ર અ થી માંડીને હ સુધીના 52 અક્ષરોનું આવ્યું. આ 52 અક્ષરો એ અક્ષરો નથી, એ કેવળ જ્ઞાનના ટુકડા છે, ટુકડા કેવળ જ્ઞાનના ટુકડા છે. બધા જ શાસ્ત્રો આ 52 અક્ષરોમાંથી રચાયેલા છે. આ અક્ષરોની આપણે માતા તરીકે પૂજા કરી છે. આ વાણીનો દુર્વ્યવહાર કેટલો કર્યો છે, આ વાણીનો વ્યભિચાર કેટલો કર્યો છે, આ વાણીને આપણે સંસારમાં લઈ જવા માટે કેટલી રીતે વાણીનો દુરુપયોગ કરીને આવી સુંદર મજાની અનાદિ સંસિદ્ધ વર્ણ માતૃકાઓનું અપમાન કર્યું છે. એક માતાનો ઉપકાર પણ માનવી પોતાના જીવનમાં જો પૂરો કરી શકતો નથી તો આ 52 માતાઓનું પુણ્ય, 52 માતાઓનો ઉપકાર આપણા પર આખી જીવ રાશિમાં માત્ર વાણી આ મનુષ્યને મળેલી છે. અમારા ગુરુ ભગવંત કહેતા હતા કે જો આ વાણીનો દુરુપયોગ કર્યો છે તો એકેન્દ્રિય અને દ્વેન્દ્રિયમાં રહીને આ વાણી તારી અનંત કાળ સુધી ઝૂંટવાઈ રહેવાની છે. માટે નક્કી કરીએ આજથી પર્યુષણ પર્વના માંગલિક પર્વને દિવસે સિદ્ધ ચક્રની આરાધના કરતા કે અમારા વ્યવહારમાંથી કોઈ પણ દિવસે કોઈ પણ વ્યક્તિનો અવર્ણવાદ નહીં નીકળે, આ જીભમાંથી કોઈનો પણ દ્વેષ, કોઈનો પણ અવર્ણવાદ ન નીકળે. એ સિદ્ધ ચક્ર ભગવંતની જ આરાધના છે. આ માતૃકાઓનું ધ્યાન કરવાનું કહ્યું છે. યોગશાસ્ત્રના 8મા પ્રકાશમાં આ માતૃકાઓના ધ્યાનની એટલી બધી વિશદ સમીક્ષાઓ આપેલી છે કે આ માતૃકાઓનો ધ્યાન કરનાર વ્યક્તિ શીઘ્રાતિશીઘ્ર કેવળ જ્ઞાનને પામે છે એમ હેમચંદ્ર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબ કહે છે. માત્ર અનું ધ્યાન કરો, આનું ધ્યાન કરો, કનું ધ્યાન કરો, ક્યાં જશો? આ બધી જ આત્માની કલાઓ છે. 16 સ્વર, જે 16 સ્વર છે, અ આ ઈ ઈ ઉ ઉ રૂ 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 એ ઐ ઓ અમ અહ, આ 16 સ્વર એ પરમાત્મા વાચક છે અને બાકીના વ્યંજનો એ પરમાત્મા શક્તિના વ્યાપક છે. શિવ અને શક્તિ બંને જયારે ભેગી થાય છે ત્યારે જે યુગલ કહેવાય છે, પેલાનો જે યુગલિક કાળ હતો, જે ઈચ્છે તે મળતું હતું, તેનું કારણ શું હતું? કે માતૃકાઓની સાધના એવી હતી કે જેવો શબ્દ બોલે તેવો જ અર્થ ઉત્પન્ન થાય અને જેવો અર્થ આવે તેવો જ પ્રત્યય આત્માનો અનુભવ ઉત્પન્ન થાય. આ માતૃકાઓના ધ્યાનની વિધિ પણ આપણે સિદ્ધચક્ર યંત્રમાં સમજવી જોશે. એ માતૃકાઓનું જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ 52 અક્ષરોનું, ત્યારે આપણા જીવનમાં પણ એક જબરજસ્ત જ્ઞાનનો ક્ષયોપશમ ઉત્પન્ન થાય છે અને એ ક્ષયોપશમને કારણે વર્તમાન કાળના બધા બુદ્ધિજન્ય પ્રવાહોને સમજીને આપણા સમ્યક દર્શનને કેમ સાબુત રાખવું તેની સ્ફૂર્ણા અને પ્રેરણા અંદરમાંથી મળતી રહે છે. આ માતૃકાઓના ધ્યાનની વિધિ છે. સિદ્ધચક્ર યંત્રનું આ બીજું વલય છે. ત્રીજું વલય તેનાથી તો અદ્ભુત છે. આ માતૃકાઓનું ધ્યાન કરીને શું કરવાનું છે? શબ્દ સામ્રાજ્યનું વિસર્જન કરવાનું છે. સાદી અનંત કાળ સુધી આપણે મૌનમાં રહેવાનું છે. સાદી અનંત કાળ સુધી સિદ્ધશિલા ઉપર મૌનમાં રહેવાનું છે. એક અપેક્ષાએ આ સભા જે છે ને એ સિદ્ધશિલાની વાસી છે. આપણે બધા જ આવી રીતે સિદ્ધશિલામાં બેસવાના છીએ, પણ કોઈ વ્યાખ્યાતા નહીં હોય, કોઈ શ્રોતા નહીં હોય. સિદ્ધશિલામાં જવા માટે આપણી સંપૂર્ણ લાયકાત છે. કેમ કે જે અરિહંતને નમસ્કાર કરે છે એ અરિહંત બને છે, જે કેવડીને નમસ્કાર કરે છે તે કેવડી બને છે, જે સિદ્ધને નમસ્કાર કરે છે તે સિદ્ધ બનવાનો જ છે. આપણા ભાવિ પર્યાયને વર્તમાન કાળમાં લાવીને સિદ્ધોનું ધ્યાન કરવા માટે આ માતૃકાઓનું ધ્યાન વિહિત કરવામાં આવ્યું છે. અને માતૃકાઓના ધ્યાનના ફલશ્રુતિ રૂપે આપણા જીવનમાં અનાહત નાદની પ્રાપ્તિ થાય છે. અક્ષરમાંથી અનક્ષર શ્રુતમાં જઈએ છીએ અને એ અનાહત નાદનું શ્રવણ એ વ્યક્તિને પોતાના મોક્ષ માર્ગના દ્વારે સુધી પહોંચ્યાની ખાતરી થાય છે. અંદરમાં 6 દિવ્ય નાદો ચાલી રહ્યા છે, જે કોઈની સાથે અથડાયા વગર સ્વયં મંદરમાં પોતાની ચેતનાની સાથે એક દિવ્ય ગાન ચાલી રહ્યું છે. ભારત વર્ષના 6 મુખ્ય રાગ છે આ અનાહત નાદમાંથી ઉત્પન્ન થયા છે. બીથોવન, જેને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંગીત આપ્યું, એ કાને ભેરા હતા, પણ એમને આ દિવ્ય નાદની કોઈ એવી પ્રાપ્તિ થઈ હતી કે જેને કારણે આ અનાહત નાદની પ્રાપ્તિને કારણે આ સંગીત પ્રાપ્ત કરી શકે. તો અનાહત એટલે કોઈની સાથે પણ અથડાયા વગર અંદરમાં જે એક સંગીત ચાલી રહ્યું છે તેની પ્રાપ્તિ માટે સાધકો ઝંખી રહ્યા છે. અને સાધનાના પરિપાક રૂપે જ્યારે આ અનાહત નાદની પ્રાપ્તિ થાય છે ત્યારે અબ તો હમ અમર ભયે, આખું એ જગત એને જીન સ્વરૂપ બનીને આ જગતની અંદરમાં પોતે ઓતપ્રોત બનીને એની દ્રષ્ટિનું પરિમાર્જન થાય છે, અંજન શલાકા થાય છે. પ્રભુની અંજન શલાકા તો કરી છે, પણ અનાહત નાદની જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે અંજન શલાકા બનીને જગત છે, આ પૃથ્વી, આ જગતના જીવો જે છે એ હકીકતમાં પ્રભુની કાયા બની જાય છે. એક એક જીવની સાથે પ્રભુ જેવો સંબંધ ઉત્પન્ન થાય છે. અનાહત નાદની પ્રાપ્તિ, અરિહંત પરમાત્માનું દર્શન અનાહત સ્વરૂપ છે. અનાહત એટલે અજેય, જેને જીતી ન શકાય તેને અનાહત કહે છે. તો અરિહંત પરમાત્માનું દર્શન અનાહત સ્વરૂપ છે, અરિહંત પરમાત્માનું જ્ઞાન અનાહત સ્વરૂપ છે, અરિહંત પરમાત્માનું ચારિત્ર અનાહત સ્વરૂપ છે. તો આ અનાહત સ્વરૂપ જૈન શાસનમાં આપણે આવ્યા પછી જો અનાહત નાદની આપણે પ્રાપ્તિ માટેનો જીવનમાં કોઈ યોગદાન નહીં આપીએ તો આમનામ આપણે જો જશું તો મને લાગે છે કે પણ એક દુર્ઘટના કહેવાશે. તો આ અનાહત નાદના ત્રીજા વર્તુળને આપણે પોતે અનાહતને 3.5 આંટાઓથી ગુંથિત કરવામાં આવ્યો છે. 3.5 આંટાઓની વાત કુંડલિનીની જેમ છે એમ જૈન શાસનમાં અદ્ભુત રીતે જુદી રીતે મૂકવામાં આવી છે. પ્રભુની 3.5 કલાઓનું ધ્યાન કરવું માટે 3.5 આંટાઓ મૂકવામાં આવ્યા છે. સંવત્સરણમાં જ્યારે અરિહંત પરમાત્મા દેશના આપે છે ત્યારે તેમની 3.5 કલા બાકી રહેલી હોય છે. નામ આયુષ્ય, આયુષ્ય અડધું, નામ ગોત્ર અને વેદનીય, આ 3 એમના ઘાતિકર્મ અને અડધું આયુષ્ય એવી 3.5 કલાથી પ્રતિષ્ઠિત કેવલી ભગવંત તીર્થંકર પરમાત્મા સમવસણમાં જ્યારે ધ્યાન આપે છે તેનું ધ્યાન કરવાથી મારી રહેલી કુંડલીની શક્તિ જાગ્રત બને તેમ સિદ્ધચક્ર યંત્રના શ્લોકોમાં કહેવામાં આવ્યું છે. આ અક્ષરોનું ધ્યાન છે, અક્ષરમાંથી અનક્ષરમાં લઈ જવા માટે છે. અને તેથી અનાહત નાદ પછીની પ્રાપ્તિ એ 48 લબ્ધિઓની પ્રાપ્તિ છે. ઓમ રીમ અરહમ આ મંત્રના જાપમાંથી 48 પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. લબ્ધિઓમાં રોકાવા જેવું નથી પણ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે એ જરૂર માનવા જેવું પણ છે. આપણા જીવનમાં જ્યારે પણ કોઈ સંઘર્ષ આવે ત્યારે ઓમ રીમ અરહમના જાપથી આપણે આ લબ્ધિઓને આશરે જઈને આપણા જીવનના દુઃખ દૂર કરી શકીએ તેટલી તો ખાતરી સિદ્ધચક્ર ભગવંતે આપણને આપેલી છે. આગળ ચાલીને છેવટનું 5મું પૂજ્ય વલય ગુરુ પાદુકાઓનું આવે છે. પહેલું વદય નવપદજીનું, બીજું માતૃકાઓનું, ત્રીજું અનાહતનાદનું, ચોથું લબ્ધિપદોનું અને 5મું વલય ગુરુ પાદુકાઓનું આવે છે. અરિહંત પરમાત્માને નમસ્કાર કર્યા પછી શા માટે અરિહંતની પાદુકાઓનું વંદન કરવાનું છે? સિદ્ધ ભગવંતને, આચાર્ય ભગવંતને, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંતને નમસ્કાર કર્યા પછી તેમની પાદુકાઓનું પૂજન સિદ્ધચક્ર યંત્રમાં શા માટે છે? એક અદ્ભુત નવો અભિગમ ઉત્પન્ન થાય છે. ગુરુ ભગવંત એ વાસ્તવમાં દેવ અને ધર્મને બતાવનાર અને જોડનાર તત્વ છે અને ગુરુની આરાધના એ જ આ શાસનની બલિહારી છે. ગુરુપદની આરાધના જેના જીવનમાં પ્રતિષ્ઠિત બનેલી છે તે બહુ સહેલામાં સહેલો ઓછામાં ઓછા કષ્ટે પોતાના જીવનનો આનંદ પ્રાપ્ત કરી શકે છે. ગુરુ ભગવંતના ચરણમાંથી 5 ગંગાઓ વહી રહી છે. એ 5 ગંગાઓમાં આપણે જ્યારે સ્નાન કરીએ છીએ ત્યારે શિષ્યને મોક્ષમાં જવાની ઉતાવળ નથી, ગુરુને શિષ્યને મોક્ષમાં લઈ જવાની ઉતાવળ છે. ગુરુ ભગવંત ઈચ્છી રહ્યા છે કે મારા શિષ્યને આ સંસારના પ્રલયમાંથી બહાર કાઢીને હવે મોક્ષમાં લઈ જવો છે. આ 5 ગંગાઓ કઈ છે? 5 ગંગાઓ સૌથી પહેલા તો ગુરુ ભગવંત આપણને દ્રષ્ટિ દીક્ષા આપે છે. એક નજરમાં નજર ભળી જાય છે અને આપણને એમ લાગે છે કે હું એમનો દીક્ષિત બની ગયો છું. દ્રષ્ટિ દીક્ષા એ જીવનનું એક મોટું માંગલ્ય છે. ગુરુ ભગવંતના દર્શન જ્યારે થાય છે અને એમની આંખની અમી જ્યારે આપણા દ્રષ્ટિ ઉપર પડે છે ત્યારે એમ થાય છે કે બસ મારા જીવનનું કામ થઈ ગયું. તો સૌથી પહેલી ગંગાનું પુણ્ય કામ સંગ્રહ કરવાનું છે, પછી છે પ્રતિગ્રહ કરવાનું, પછી વિગ્રહ કરવાનું, પછી પરિગ્રહ અને પછી અનુગ્રહ. 5 પ્રકારના ગંગાઓનું આપણે અહીં પ્રક્ષાલન કરવાનું છે. સંગ્રહ કરે છે એટલે ગુરુ ભગવંત આપણી ચેતના જે સંસારમાં વેરણ છેરણ બનેલી છે, સંસારના અનેક પદાર્થોમાં આજે ડૂબેલી છે, તેમાંથી પકડીને આપણને ગુરુ ભગવંત બચાવીને આપણી ચેતનાને ઝાલીને કહે છે કે હવે ભંતે, હવે તે બસ છે, હવે તારા માટે બસ છે, હવે તું મારી પાસે આવતો રે. સંગ્રહ કરે છે, સ્વીકાર કરે છે, હી એક્સેપ્ટ્સ અસ. ગુરુ ભગવંત આપણો જયારે સ્વીકાર કરે ત્યારે તે જીવનનો એક સુવર્ણ દિવસ માનજો. કે ગુરુ ભગવંત જયારે કહે કે મને તારી ચિંતા છે, મારા હૃદયમાં તારું સ્થાન છે, માનજો કે મારા મોક્ષ માર્ગનું સર્ટિફિકેટ મારા ગુરુ ભગવંતે આપેલું છે. આ ગુરુ ભગવંત સંગ્રહ દ્વારા મારા ચૈતન્યને સંગ્રહ કરીને સંગ્રહનું દાન આપે છે. અને ત્યાર પછી પ્રતિગ્રહ કરે છે, સંગ્રહ કરે છે પણ પાછો સ્વીકાર કરે છે. પ્રતિગ્રહ કરે છે એટલે સ્વીકાર કરે છે કે પોતાની પાસે જે છે તે બધું જ એને આપી દેવા માટે ગુરુ ભગવંત તૈયાર છે. ગુરુ ભગવંત પાસે, ગુરુ ભગવંત પોતાનું પદ, 5 પરમેષ્ઠીઓ પોતાના પદ, તેના શિષ્યને, આરાધકને પોતાનું પદનું દાન કરવા માટે તૈયાર છે. એને માટે પ્રતિગ્રહ કહે છે કે એનો સ્વીકાર કરે છે. અને ત્યાર પછી ગુરુ ભગવંત વિગ્રહરૂપી કૃપા કરે છે. જે અમૂર્ત તત્વ છે એને મૂર્ત કરી બતાવે છે. જે અમૂર્ત બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ, જે હકીકતમાં બધું જ આપણા બુદ્ધિના વર્તુળની બહાર રહેલી વસ્તુઓને પોતે કરુણા બુદ્ધિ કરીને આ સંસારમાં પોતાનું વિગ્રહિત સ્વરૂપ કરીને મૂર્ત સ્વરૂપ આવીને શિષ્યને બતાવે છે. જેમ કોઈ શહેરમાં સારો મજાનો વરઘોડો નીકળતો હોય, નાનું બાળક હોય, ખૂબ ગર્દી થઈ હોય તો બાપ શું કરે? બાપ છે ને બાળકને એની કાંધ ઉપર બેસાડીને કંઈક દીકરા જોઈ લે તારો સરઘસ જાય છે એમ ગુરુ ભગવાન પોતાની કાંધ ઉપર બેસાડીને હિમાલયના દર્શન કરાવવા માટે ગુરુ ભગવંત કહે છે કે જો અનંત પુરુષને દર્શન કરવા હોય તો મારી કાંધ ઉપર તું બેસી જા. આ ગુરુ ભગવંતમાં આજે શક્તિ રહેલી છે. જો બાળક બનશો તો ગુરુ આપણને તારવા માટે સદાને માટે તૈયાર છે. આ એમની વિગ્રહ શક્તિ છે. અને ત્યાર પછી આવે છે પરિગ્રહ શક્તિ. પરિગ્રહ શક્તિ એટલે પોતાનું જે કંઈ પણ છે એને પોતે ન્યોછાવર કરવા માગે છે, આપવા માગે છે. The guru is more interested in distributing his blessings to the shishya than shishya in receiving it. આપણને ક્યાં ટાઈમ છે? આપણે તો થોડાક સમયે જાય છે ગુરુ ભગવંત પાસે, પણ ગુરુ ઝંખના કરતા હોય છે. If you walk one step towards the guru, he walks nine steps towards you. નવ પગલા તમારી પાસે સામે આવીને તમારો ઉદ્ધાર કરવા માટે પરિગ્રહ રૂપી દાન આપે છે અને છેલ્લે અનુગ્રહ કરે છે. અનુગ્રહ જેના જીવનમાં આવી ગયો છે એને આ સાધનાનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું છે. અનુગ્રહ ગુરુ મહારાજ અનુગ્રહ દ્વારા આપણને સંપૂર્ણ રીતે પોતાની બધી વસ્તુઓ આપે છે. તો આ રીતે સિદ્ધચક્ર યંત્રમાં પાંચ વલયોમાં એક એક વલયમાં પણ આપણે શાંત બનીને કલાક બે કલાકને માટે જ્યારે રહીએ છીએ ત્યારે એમ લાગે છે કે આ મોક્ષમાં જવાનો જાણે કે આકૃતિરૂપી નકશો આવી ગયો છે. બુદ્ધિ આકૃતિને ઓળખી શકે છે, પ્રજ્ઞા આકૃતિમાં રહેલી પ્રકૃતિને ઓળખી શકે છે, મેધા પ્રકૃતિને સંસ્કૃતિનું સર્જન કરવા માટે કામ કરી શકે છે, અને ઋતંભરા પ્રજ્ઞા નમસ્કૃતિનું અવતરણ કરે છે. સિદ્ધચક્ર યંત્ર એ નમસ્કૃતિનું કોઈ મહાન અવતરણ છે આ પૃથ્વી ઉપર, કે આ અમૃત કુંભના જેને પણ ધ્યાન કર્યું છે તેના જીવનના બધા સંશયો દૂર થઈને પોતાના જીવનનો માર્ગ તેને પ્રાપ્ત થઈ શક્યો છે. પરંતુ આપણા બધા માટેનો પ્રશ્ન એ છે કે આવી સુંદર આરાધના આપણને મળ્યા હોવા છતાં પણ તેને ભાવ ક્રિયામાં કઈ રીતે લઈ જવે? અધ્યાત્મના જગતમાં માત્ર આપની ઉત્સુકતા જાગૃત કરીને જવાબ આપ્યા વગર વિખેરાઈ જવાની મના છે. અધ્યાત્મના જગતમાં પ્રશ્નો પૂછવાની છૂટ છે, તેના જવાબો પણ હાજર છે, પરંતુ તેનું પાલન કરવાની પ્રતિજ્ઞા આપણી હોવી જોઈએ. અધ્યાત્મના જગતમાં કોઈ જ વસ્તુ અધ્યાર નથી રહેલી. માટે દ્રવ્ય ક્રિયાને ભાવ ક્રિયામાં પરિવર્તન કરવા માટે શાસ્ત્રમાં બહુ સુંદર શબ્દો કહેલા છે. એને થોડાક વર્તમાન કોમ્યુનિકેટિંગ લેંગ્વેજમાં મૂકીને આપની પાસે કહું છું કે આ ભાવ ક્રિયામાં જવા માટે કઈ વસ્તુઓની જરૂરત છે. શાસ્ત્રમાં આવે છે તત ચિત્તે તન મણે તન લેસીએ તન અધ્યવસીએ તિન તીવ્ર અધ્યવસીએ તન જોઉત્તે, એમ કરીને આઠ પ્રકારે સિદ્ધચક્ર યંત્રનું ધ્યાન કરવામાં ગયું છે. એની સૌથી પહેલી શરત છે કે આપણું એટેન્શન ત્યાં જવું જોઈએ. વેર ઇઝ યોર એટેન્શન? આપણે ગમે ત્યાં બેઠા હોઈએ છીએ પણ આપણું એટેન્શન જો હોતું નથી તો એ વસ્તુમાં આપણું મન ચોંટતું નથી. તો સિદ્ધચક્રનું યંત્ર જોઈએ છીએ અને આપણું એટેન્શન ત્યાં જાય છે, ભાવ ક્રિયામાં પરિણત કરવાના. ધીઝ આર ધ એઇટ સ્ટેપ્સ. આ આઠે પગલાઓને જો આપણે પ્રમાણિકપણે વફાદારી પૂર્વક જો આ પગલાઓને 10 મિનિટની અંદરમાં આપણે કરી શકીએ તો આ જ ક્ષણે શાશ્વતીનું અવતરણ અહીં થઈ શકે છે. એનું કારણ છે કે પ્રતિજ્ઞાબદ્ધ છે, વચનબદ્ધ છે. સિદ્ધ ચક્ર એ કોઈ કાળથી બદ્ધ એવું ચક્ર નથી. કાળને ઉલ્લંઘી ગયેલું પણ કાળમાં પણ પ્રવર્તમાન એવું આ સિદ્ધચક્ર રહેલું છે. વેર ઇઝ યોર અટેન્શન? આપણી બધી જ પ્રવૃત્તિઓમાં આ પ્રશ્ન પૂછવાની જરૂરત છે કે સંસારની બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ બહુ એક દુઃખની બીના છે કે પ્રબુદ્ધ સમાજ આજે તેના પુરુષાર્થનું ગુરુત્વાકર્ષણ ક્યાં લઈ ગયો છે? ધર્મ એ પુરુષાર્થનું ગુરુત્વાકર્ષણ કેમ બન્યું નથી? આપણા પુરુષાર્થનું ગુરુત્વાકર્ષણ ઇઝ સમવેર એલ્સ. બહુ પ્રમાણિકપણે કહેવું જોશે કે આપણે હકીકતમાં ધર્મ પ્રત્યે તો લીઝરલી એટીટ્યુડ રાખેલું છે, જે આપણા અનંત કાળના પરિભ્રમણને આ ભાવમાં મટાવવાની જે તક મળેલી છે તેને આપણે કેઝ્યુઅલી જોઈએ છીએ. તેને કારણે જ આપણા જીવનમાં આરાધનાનું તેજ પ્રગટ થયું નથી. વેરી ઇઝ યોર એટેન્શન? ફર્સ્ટ યુ મસ્ટ હેવ ધ એટેન્શન. એટેન્શન પછી આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ? તમને એમાં રસ પડે છે? એ બીજું પગલું. તત ચિત્તે તન મણે, તમને એમાં રસ પડે છે? ફર્સ્ટ એટેન્શન, ત્યાર પછી ઇન્ટરેસ્ટ. તમને એમાં રસ પડે છે? આમાં જવા જેવું છે? આમાં પૂછવા જેવું છે? ઇન્ટરેસ્ટ. ત્યાર પછી ડિઝાયર, તમને ખરેખર તે પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ છે? એટેન્શન, ઇન્ટરેસ્ટ, ડિઝાયર, તમને આમાં જવાની થઈ છે? અને ત્યાર પછી નહીં, આને પ્રાપ્ત જ કરવું છે. વિલ, એટેન્શન, ઇન્ટરેસ્ટ, ડિઝાયર એન્ડ વિલ. આ વિલથી મારે આ સિદ્ધચક્ર યંત્રમાં પ્રતિષ્ઠિત થવું છે. આ ધીઝ આર ધ ફર્સ્ટ ફોર સ્ટેપ્સ. ભાવ ક્રિયા કરવા માટે જો આપણું એકાગ્ર સંપૂર્ણ ચેતનાને આપણે કેન્દ્રિત કરીને આ આકૃતિમાં જશું તો એટેન્શનનું પગલું થશે, તેની સાથે આપણું મન જોડશું તો ઇન્ટરેસ્ટ થશે, તેની સાથે આપણી લેશ્યાતંત્રને જોડશું તો ડિઝાયરને પ્રાપ્ત થશે, અને ત્યાં પછી આપણા રહેલા ભાવને જોડશું તો વિલને પ્રાપ્ત થઈ શકશે. ધીઝ આર ધ ફર્સ્ટ ફોર સ્ટેપ્સ. ત્યાર પછી શું કરવાનું છે? તો કે છે કે ઇમેજિનેશન એન્ડ આઈડેન્ટિફિકેશન, ઇમેજિનેશન એન્ડ વિઝ્યુઆલાઇઝેશન. પછી જોવાનું છે કે આ સિદ્ધચક્ર આકૃતિ એ વાસ્તવમાં મારા પોતાના જ વિસ્મરાયેલા સ્વરૂપની આકૃતિ છે.
આ આકૃતિ એ મારા પોતાના શુદ્ધ સ્વરૂપ ચૈતન્યની આકૃતિ છે. અનંત સિદ્ધોને સંગ્રહનાર આકૃતિમાં હું આવી જ જાઉં છું એવી જયારે ઇમેજિનેશન થાય છે. આઈડિયલ રિયાલિટી, ઓબ્જેક્ટિવ રિયાલિટીમાંથી આઈડિયલ રિયાલિટીમાં જયારે જઈએ છીએ ત્યારે ઇમેજિનેશન પરિપક્વ બનીને જ્ઞાનની સાધના કરીને આપણે આ પાંચમું સ્ટેપ કરીએ છીએ. અને ઇમેજિનેશન પછી ત્યાર પછી આવે છે વિઝ્યુઆલાઇઝેશન. મને પોતાને સિદ્ધચક્ર સ્વરૂપના દર્શન થાય છે, સિદ્ધચક્રમય હું બની ગયો છું, એ છઠ્ઠું સ્ટેપ છે. અને સાતમું અને આઠમું સ્ટેપ આઈડેન્ટિફિકેશન એન્ડ એબ્સોર્પ્શન. આઈડેન્ટિફિકેશન, તેની સાથે એક તાર બની જાઉં, અને ત્યાર પછી એબ્સોર્પ્શન, તેમાં જ સંપૂર્ણ રીતે ખોવાઈ જાઉં. આ સિદ્ધચક્ર યંત્રની ભાવ ક્રિયાની વાત છે 15 મિનિટને માટે. પણ જો આ આકૃતિનું આપણે આપણા જીવનમાં ધ્યાન કરી શકશું તો મને લાગે છે કે આપણે સિદ્ધચક્ર યંત્રને નમસ્કાર મહામંત્રની સાથે આપણા જીવનમાં કરી શકશું. અભ્યુદય અને નિશ્રેયસ એ બે કિનારાની વચમાં આ નમસ્કાર મહામંત્ર અને સિદ્ધચક્રની યાત્રા ચાલી રહી છે. અભ્યુદય થવાનો છે અને નિશ્રેયસ પણ થવાનું છે. અભ્યુદય એટલે મોક્ષ તરફ જવાનું, નિશ્રેયસ એ બંનેની પ્રાપ્તિ એ સિદ્ધચક્ર યંત્રની આરાધનામાંથી આપણને પ્રાપ્ત થઈ શકશે. આપણે સૌ એક સુખી સમાજને, સમૃદ્ધ સમાજને, એક સમન્વયવાળા સમાજને રચના કરવા માંગીએ છીએ. બટ વેર ઇઝ ધ કિંગડમ ઓફ હેવન વિધિન? ઇફ યુ ડોન્ટ હેવ ધ કિંગડમ ઓફ હેવન વિધિન, યુ કાન કન્સ્ટ્રક્ટ ધ સિટી ઓફ ગોડ આઉટસાઇડ. પ્રભુનું જો સામ્રાજ્ય આ સમાજમાં લઈ જવું હોય તો સ્વર્ગનું સંસ્થાપન આપણા હૃદયમાં થવું જરૂરી છે. ઇફ યુ ડોન્ટ હેવ ધ કિંગડમ ઓફ હેવન વિધિન, બહાર તમારા માટે કોઈ જ સારી વસ્તુઓની અપેક્ષા રાખવી તે અપૂરતી છે. અને એટલા માટે જ કહે છે કે પેલા આત્મામાં ઉતરીને, આત્માના દર્શન કરીને, આત્માનુભૂતિ પ્રાપ્ત કરીને પછી તેનો વિનિયોગ કરવાને માટે સમાજમાં આપણે જવાની જરૂરત છે. આપણે બધા જ આ સિદ્ધચક્ર યંત્ર અને નમસ્કાર મહામંત્રની આરાધના આવા સુંદર ભાવથી કરીએ. પર્યુષણ પર્વના પહેલા દિવસે એક સંકલ્પબદ્ધ થઈએ કે હવે પછીના 5-7 વર્ષમાં આ સંઘમાં નમસ્કાર મહામંત્ર અને સિદ્ધચક્રની આરાધના એવી બને. અવતારનું કાર્ય આ ભારત વર્ષમાં પૂરું થયું છે. હું રાજી છું કે એક અપેક્ષાએ તીર્થંકરો અહીં નથી જન્મ્યા, કેમ કે આપણી બુદ્ધિ અને મેધા એટલી વિકસી છે કે ભગવાનના નામ અને રૂપમાં આપણે અવતારનું દર્શન કરીને અવતારનું જ કાર્ય કરી શકીએ એમ છીએ. ધ મોડર્ન વર્તમાન કાળની આપણી બુદ્ધિ એટલી વિકસિત બનેલી છે કે આપણને મોક્ષમાં જવા માટે કોઈ પણ બાધક ચીજ આજે નડતી નથી. સિમંદર સ્વામી ભલે ત્યાં રહ્યા, ભલે અનંત જીવોને મોક્ષમાં જાય, પણ મારા માટે તો પ્રભુ તમારું નામ, મારા માટે તો પ્રભુ તમારું રૂપ, મારા માટે તો પ્રભુ તમારા ગુણ, મારા માટે તો પ્રભુ તમારો ભાવ, મને સાક્ષાત તમારી જ અહીં પ્રતીતિ કરવા માટે હાજર છે એવી એક ઉત્સાહપૂર્વક પ્રતીતિ લઈને આપણે અહીંથી દૂર થઈએ કે આવતા 5-10 વર્ષમાં માત્ર શ્રવણની કળા પ્રાપ્ત નથી કરવી, પણ શ્રવણની સાથે જીવનની સાધનામાં જવું છે. ઉપનિષદમાં કહ્યું છે કે જે બહુ સાંભળ સાંભળ કરે છે, જે બહુ શ્રવણ શ્રવણ કરે છે, એને શ્રુતિ વિપ્રતિપત્તિ કહી છે. બુદ્ધિ ભેદ ઉત્પન્ન થાય છે. બુદ્ધિ ક્યાં જવું, અહીંયા જવું, ત્યાં 10 વર્ષથી આપણે ક્યાં જવું એની શોધમાં છીએ, ક્યાં બેસવું એ નક્કી નથી કરી શક્યા. એને માટે જ આપને વિનંતી કરું છું કે આ શ્રવણ, શ્રવણ પછી તમારે વિદ્યારસ, પછી ક્રિયારસ જોશે, ક્રિયારસ પછી ધ્યાનરસ જોશે, ધ્યાનરસ પછી ભાવરસ જોશે. 10-20 વર્ષના આપણા આયુષ્યમાં જો આપણે આપણી પોતાની ચેતનાને નિર્મળ નહીં કરી શકીએ અને માત્ર એક વ્યવસ્થા તંત્રમાં આપણા આયુષ્યને પૂરું કરશું તો અલબત્ત આપણા આયુષ્ય પૂરું થયા પછી આપણને ઘણા ફૂલહાર ચડશે, પણ આપણું પરિભ્રમણ ચાલુ રહેશે. સંસાર ચક્રમાંથી જો મુક્ત થવું હોય, સિદ્ધ ચક્રમાં પ્રતિષ્ઠિત થવું હોય તો મૌન બનીને સાધના કરવાની જરૂરત છે. ગુરુ ભગવંત કહેતા હતા કે વર્તમાન કાળના શહેરોમાં પ્રત્યેક શહેરમાં એક મૌન ભવનની જરૂરત છે કે જ્યાં વ્યક્તિ મૌન બનીને આરાધના કરીને બહાર નીકળે. આપણા બોલવાના ઘણા સ્થળો ઊભા કર્યા છે, પણ મૌનમાં બેસીને નમસ્કાર મહામંત્ર અને સિદ્ધચક્રની આરાધના કરવા માટેનું મૌન ભવન ઊભું નથી કર્યું. આજે માનવી તું મૌન થા. અષ્ટપ્રવચન માતાની આરાધના, 5 સમિતિ અને 3 ગુપ્તીની આરાધના એ શબ્દ સામ્રાજ્યના વિસર્જન પછી મૌનમાં લઈ જવા માટે છે. અને આ મૌન પણ અનંત જગતના આપણને પરિચય કરવા માટે છે. આવા સિદ્ધચક્ર યંત્રની આરાધના આપણા જીવનમાં સૌમાં પ્રતિષ્ઠિત બને અને આવતા વર્ષોમાં નમસ્કાર મહામંત્ર અને સિદ્ધચક્રની આરાધના એ આ સંઘનું નહીં, વિશ્વ શાંતિનું મોટું પ્રેરક બળ બને એવા ઉત્સાહ સાથે આપની પાસે વાત કરું છું કે આટલી જાગ્રત જીવંત સાધના આપણને મળેલી છે અને સાધના તરફ જવાનું આપણને મન ન થાય. મને લાગે છે કે આપણે જાગ્યા ત્યારથી સવાર કરીને આ પર્યુષણ પર્વમાં નિર્ણય કરીએ કે નમસ્કાર મહામંત્ર અને સિદ્ધચક્રની સાધના અમારા જીવનનો આલેખ બની જશે અને જગતમાં વિશ્વ શાંતિ, વ્યક્તિ શાંતિ, સમાજ શાંતિને માટે એક ઉમદા દ્રષ્ટાંત બનશે. આપે સૌએ ખૂબ શાંતિથી મને સાંભળો. આપની ચેતના જે કેવી નિર્મળ છે એ ઘણીવાર હું પણ મારી જાતને પહેલી વાર સાંભળું છું, એટલો આનંદ આવે છે. આ ચેતના જો સિદ્ધચક્રની સાધનામાં લાગી જાય તો મને તો લાગે છે કે બસ દિસ 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 ક્વોન્ટિટી ઇઝ ઇનફ ટુ ડિલિવર ધ હોલ સોસાયટી. 1% ચેતના સમાજની જો સાત્વિક ભાવમાં જાય તો બાકીના 99% રક્ષણ કરી શકે એમ છે. તો આ 1% ચેતનાને મારે હાથ જોડીને વિનંતી છે કે હવે શ્રવણમાંથી, વાગાત્માથી, મનોમય આત્મા, તેમાંથી જ્ઞાનાત્મા, તેમાંથી મહાત્મા અને તેમાંથી શાંતાત્મા બનો. 5 પ્રકારની આપણી એક વિકાસનો ક્રમ છે. વાગાત્મા માત્ર વાણીને સાંભળીને સાંભળવું ગમે છે, સારું છે, જિજ્ઞાસા ખૂબ જરૂરી છે, પણ ત્યાર પછી તેનું મનન કરવું જોશે, ત્યાર પછી એનું નિધિ ધ્યાસન કરવું પડશે, ત્યાર પછી જે સમજ્યા છીએ તેની સાથે આપણામાં રહેલો જે અહંકાર નડી રહ્યો છે તે અહંકારનું વિસર્જન કરવું પડશે, અને ત્યાર પછી ઓમ શાંતિ શાંતિ કહીને આ જગતમાં જે ગણિતાનુબદ્ધ રીતે શાંતિ ચાલી રહી છે, કટોકટી જગતમાં નથી, જીવાત્મામાં છે. કટોકટી આપણામાં છે. આપણી કટોકટીનો અંત લાવવો એ આપણા હાથની વાત છે. એવી કટોકટીનો અંત લાવીને આપણે પણ એક જંગમ તીર્થ બની જઈએ. તીર્થો, સ્થાવર તીર્થો તો ઘણા બન્યા છે, પણ અહીં બેસેલા પ્રત્યેક વ્યક્તિ જૈન ધર્મનું એક જંગમ તીર્થ બને એવી અપેક્ષા, એવી ભાવના, એવી વિનંતી સાથે આપનો આ સ્વાધ્યાય આપના ચરણમાં મૂકીને વિરમું છું.
શશિકાંતભાઈએ સિદ્ધચક્રનું મહાત્મ્ય સરસ રીતે સમજાવ્યું, સરસ ઉદ્બોધન કર્યું. ખરેખર ખૂબ આનંદ થયો. કેટલાક વર્ષોથી મોટા શહેરોમાં અને હવે તો નાના ગામોમાં પણ સિદ્ધચક્રનું પૂજન થતું હોય છે. લોકોને જિજ્ઞાસા થાય છે કે આ શું છે. સિદ્ધચક્રમાં કેન્દ્રમાં પંચ પરમેષ્ઠી છે, એની સાથે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે. આ આટલાની આ 9 પદની જો આરાધના કરવામાં આવે તો પણ એ મોક્ષ ગતિ અપાવે એવું તત્વ છે. સિદ્ધચક્રની આરાધના અત્યંત પ્રાચીન સમયથી થતી આવી છે. આપણા આગમોમાં જે એક પૂર્વ નષ્ટ થઈ ગયું છે એવું વિદ્યાનું વાદ પૂર્વ, એ પૂર્વમાં સિદ્ધચક્રનો ઉલ્લેખ આવે છે. હેમચંદ્રાચાર્યએ યોગશાસ્ત્રના 8મા પ્રકાશમાં આ સિદ્ધચક્રની વાત કરેલી છે, બહુ વિસ્તારથી વિગતથી વાત કરી છે. અરહમ ઇતિ અક્ષરમ બ્રહ્મ વાચકમ પરમેષ્ઠિન સિદ્ધચક્રસ્ય સદ્બીજમ સર્વત પ્રનિદદ્મહે. સિદ્ધચક્રનો આ રીતે મહિમા એમને બતાવ્યો છે. પણ એના પૂજનની વિધિ બહુ જ વિસ્તારથી વિગતવાર જો આપવામાં આવી હોય તો તે રત્નશેખર સુરીના, શશકાંતભાઈએ કહ્યું તે ગ્રંથમાં, શ્રી શ્રીવાલ કહા પ્રાકૃતનો એક ગ્રંથ છે, અને એ ગ્રંથમાં આ સિદ્ધચક્રનાનું પૂજન કેવી રીતે કરવું એની વિગતવાર સમજણ આપવામાં આવી છે. પંચ પરમેષ્ઠી અવશ્ય આરાધ્ય છે, અને એની સાથે સાથે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એની પણ આરાધના મૂકી છે. ચારિત્ર અને તપ એમ છૂટા મૂક્યા છે અને એ રીતે 9 પદ ગણાવવામાં આવ્યા છે. નહીં તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ, મોક્ષની પ્રાપ્તિને માટે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ 3 તત્વ છે. પરંતુ ચારિત્ર અને તપ, એમાં તપ છૂટું મૂક્યું છે એટલા માટે કે શશકાંતભાઈએ એમની સ્તુતિમાં જે કહ્યું તેમ આપણે તપને પણ નમસ્કાર કરીએ છીએ, તે એટલા માટે કે એ નિર્જરામાં એક મોટો હેતુ છે. સિદ્ધચક્ર શબ્દ આપણે ઘણીવાર વાપરીએ છીએ. કોઈકના મનમાં કદાચ એમ પ્રશ્ન થાય કે આ સિદ્ધચક્ર એટલે અર્યંત પછી જે સિદ્ધ પદ આવે છે તેને માટે આ શબ્દ વપરાયો છે, તો તેને માટે નથી વપરાયો. સિદ્ધ એટલે સિદ્ધિદાયક અથવા તો જેનાથી એષણાઓ સિદ્ધ થાય છે એવું આ ચક્ર છે. અને એષણાઓમાં લૌકિક એષણાઓથી માંડીને પારલૌકિક એષણા સુધી એટલે કે મોક્ષ ગતિ સુધી આ ચક્ર લઈ જઈ શકે છે, સિદ્ધિ અપાવી શકે છે. એમણે જે વલયોની વાત કરી એમાં લબ્ધિ વલયો પણ આવે છે, અને લબ્ધિ વલયો એટલે વિવિધ પ્રકારની લબ્ધિ પ્રાપ્ત કરાવી શકે, સિદ્ધ કરાવી શકે એટલી શક્તિ આ સિદ્ધ ચક્રમાં રહેલી છે. પરંતુ લબ્ધિઓમાં જે અટવાઈ જાય છે એ મોક્ષ ગતિ સુધી પહોંચી શકતા નથી. સિદ્ધચક્રનો આશય તો સામાન્ય આપણી યોજનાઓ કદાચ અનાયાસે આનુષંગિક રીતે સિદ્ધ થતી હોય તો ભલે થાય, પરંતુ એનું અંતિમ ધ્યેય એ તો મોક્ષ ગતિને પ્રાપ્ત કરવા માટે એટલે કે સિદ્ધ દશાને સિદ્ધ જે કરી આપે એ માટેના આ સિદ્ધની આરાધના કરવાની છે. સુશકાંતભાઈએ વિવિધ રીતે એની અંદર જે બધા આયોની સમજણ આપી, નવ પદ એ પહેલું વલય, માતૃકાનું બીજું વલય, તે પછી અનાહત નાદ એનું વલય અને પાદુકાઓનું વલય, આ વિવિધ વલયો અને પ્રત્યેક વલયની આરાધના કેવી રીતે કરવાની હોય છે તેનો એક ક્રમ છે. આ એક ક્રિયાનો વિષય છે. પરંતુ એમણે સરસ કહ્યું છેલ્લે કે માત્ર શ્રવણ પૂરતું નથી, જેમ આપણે કોઈક વસ્તુ આપણા જીવનમાં આપણે સમજાય તો સમજાયા પછી તેનો અમલ કરવો જોઈએ. જો અમલ ન કરીએ અને માત્ર સમજણ હોય તો તે અધૂરું રહે છે. તેવી રીતે શ્રવણમાંથી, શ્રવણ રસમાંથી વિદ્યા રસ જાગવો જોઈએ, વિદ્યા રસમાંથી ક્રિયારસ પણ જાગવો જોઈએ. અને ક્રિયારસ જો જાગે તો જ આપણી આરાધના એ વધારે વિગતવાર બને, વધારે વેગવતી બને અને વધારે ફલવતી બને. સિદ્ધચક્રની આરાધના એ અંતે તો સંસાર ચક્રનો નાશ કરાવનારી એવી આરાધના હોવી જોઈએ. મંત્રની આરાધના આકૃતિ દ્વારા થાય અને આકૃતિ એ અનુસંધાન કરી આપનારું એક મોટામાં મોટું તત્વ છે. એટલે આરંભમાં સુશકાંતભાઈએ જે કહ્યું તે પ્રમાણે આ સિદ્ધચક્રનું જે યંત્ર છે એ યંત્ર મંત્ર અને તંત્ર, પંચ પરમેષ્ઠીનો જે મંત્ર છે, નમસ્કાર મંત્ર, અને એનું જે આ અમૃત કુંભ બરાબર, કળશ બરાબર જે એનું યંત્ર છે, એની આરાધનાનું તંત્ર, એ ત્રણેયનો સમન્વય થાય તો આ એક એવું ચક્ર છે કે જે સંસાર ચક્રને છેદીને પરમગતિ આપણને અપાવી શકે. એમાં રસ પડવો એ સૌથી અગત્યની વાત છે અને રસ પડ્યા પછી ક્રિયા દ્વારા એમાં ગતિ થવી એ બીજી એટલી જ મહત્વની વાત છે. આવું સરસ વ્યાખ્યાન શ્રી સુશકાંતભાઈએ આપ્યું એ માટે ખરેખર આપણે એમના ખૂબ ઋણી છીએ, એમનો આભાર માનીએ છીએ.
¡Gracias!